તારીખ 11/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 553 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 401
તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય? સમજાવવા કૃપા કરશો. તત્વનો યથાર્થ નિર્ણય, તત્વ એટલે આત્મતત્વ, પોતાનું પરમ તત્વ, તેનો યથાર્થ નિર્ણય થાય એટલે ઓળખાણ થાય, નિશ્ચય થાય, ત્યારે શું થાય? પોતાના આત્મતત્વનો યથાર્થ નિર્ણય એ આત્મકલ્યાણમાં બહુ જરૂરી વસ્તુ છે. પ્રેક્ટિકલ સાઈડથી વિચારીએ તો પોતાનો નિર્ણય હોય તો જ દરેક કામ વ્યવહારમાં પણ બરાબર થાય છે. જેમ કે ઘરમાં પોતાનું સ્થાન શું છે, ઓફિસમાં પોતાનું સ્થાન શું છે, સમાજમાં પોતાનું સ્થાન શું છે, દેશમાં પોતાનું સ્થાન શું છે, તેનો યથાર્થ નિશ્ચય હોય તો જ તમે તમારી ફરજ બરાબર બજાવી શકો. તમને ખબર ન હોય કે આ ઓફિસમાં મારું સ્થાન શું છે તો તમે શું ફરજ બજાવો? તમે પટાવાળા છો કે ચેરમેન છો? ઘરમાં તમે નોકર છો કે માલિક છો? તમને ખબર ન હોય, એનો નિશ્ચય તમને ન હોય, તમે શું કરી શકો? એમ તમને સુખ જોઈએ છે, તમારે તમારું આત્મકલ્યાણ કરવું છે, તો તમે પોતે શું છો એનો નિર્ણય તમને ન હોય તો તમે એ કાર્ય કેવી રીતે કરી શકો? પ્રેક્ટિકલી સંભવ નથી. એમ એટલી વાત જરૂર છે કે ખોટો નિર્ણય આપણે કરી બેઠેલા છીએ. એટલે નિર્ણય વગર આપણે નથી, પણ આપણને ખબર નથી કે આપણે ખોટો નિર્ણય કરી બેઠેલા છીએ. આપણે ફલાણા ફલાણા માણસ છીએ, આ ઘરના માલિક છીએ, આ ધંધાના માલિક છીએ, આ શરીરના માલિક છીએ, એવું બધું આપણે નિશ્ચય તો છે, આપણને નિર્ણય તો છે, પણ એ બધા ખોટા નિર્ણય છે. તો એમ કે આપણે માણસ છે એ ખોટો નિર્ણય કેવી રીતે કહેવાય? માણસ નથી આપણે? તમે પહેલા માણસ કે પહેલા આત્મા? આપણે શું કરીએ છીએ? માણસ તરીકેની ફરજ માનવ ફરજ, માનવ ધર્મ કે છે, ધર્મ કેવો તો ફરજ. પછી ઘરમાં ઘરના સભ્ય તરીકેની ફરજ, જે સ્થાનમાં આપણું સ્થાન હોય તેમાં. પહેલા આપણે માણસ, પહેલા ઘરના સભ્ય કે પહેલા આપણે આત્મા? આપણે પહેલા જીવ છીએ, આત્મા છીએ કે પહેલા માણસ છીએ? માણસ તો પછી થયા. એને અને પછી માણસ તરફે કાયમ રહેવાના પણ નહીં, એ વાત એટલી ખરી કે નહીં, એ વાસ્તવિકતા ભૂલવા જેવી નથી. આપણે પહેલા માણસ કદાચ નહીં હોઈએ ને કદાચ પછી પણ માણસ નહીં હોઈએ. અમુક પીરિયડ, સર્ટન પીરિયડ આપણે માણસ તરીકે છીએ અથવા રોલ ભજવીએ છીએ. પુત્ર જેવો આપણે અભિનય કરીએ છીએ, બરાબર. સાચું શું, સાચું આપણે પિતા કે સાચું આપણે પુત્ર, સાચું શું? ગૂંચવામાં પડાય એવો વિષય છે ગણિત માં, ગણિત ને દ્રષ્ટિએ. એટલી વાત જરૂર છે કે જીવીએ છીએ માટે, જીવ તો છીએ, જીવતા છીએ, જીવીએ છીએ માટે જીવ તો છીએ જ. અને જીવ તરીકે આપણે આપણને ઓળખતા નથી, આ મોટી ભૂલ પડી છે અનાદિની, કે આપણે આપણને આપણને જીવ તરીકે, આપણા જીવનું આપણું મૂળ સ્વરૂપ શું એ આપણને ખબર નથી. મૂળ તત્વ શું આપણું, તત્વ શબ્દ વાપરો છે ને એલિમેન્ટ, મૂળ તત્વ શું આપણો, એ વિષયથી આપણે અજાણ્યા છીએ. અને તેથી વચગાળાના પિરિયડમાં આપણી જેવી જગતમાં ઓળખ છે માણસ તરીકેને, એવું આપણું કાયમી સ્વરૂપ માનીને, કાયમી એ સ્થિતિ આપણે સ્વીકારીને આપણે વર્તીએ છીએ. અને એ કાયમી સ્થિતિ નહીં હોવાથી એનું રિએક્શન આવે છે, કાયમી સ્થિતિ નહીં હોવાથી રિએક્શન આવે છે. કોઈની સાથે કાયમી સ્થિતિ નથી રહેતી પૂછવા છતાં. આ તો ઘરના સભ્યો ચાલ્યા જાય છે ને કાં પોતે ઘરના સભ્યોને મૂકીને ચાલ્યો જાય છે, કાયમી સ્થિતિ નથી. માણસ તરીકે પણ કાયમી સ્થિતિ નથી, શરીર છોડીને જવાનું થાય. એટલા માટે જ્ઞાનીઓએ અથવા તીર્થંકર ભગવંતોએ એમ કહ્યું કે તારા મૂળ સ્વરૂપને તું એકવાર ઓળખ. ઓળખ એટલે પછાણ કરવી, પહેચાન કરવી. કે છે કે એવું ઓળખાણ થાય, તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય, પ્રશ્ન ઉઠો. એટલે કે તત્વનો યથાર્થ નિર્ણય થયો છે એની ખબર કેમ પડે, એના લક્ષણો શું. આ વિષય ઉપર આપણે નિર્ભાન દર્શનની પગદંડીમાં એક આખું 30 પાનાનું પ્રકરણ લખેલું છે, એક ચેપ્ટર આના ઉપર છે. સમાધાન છે કે તત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો તે જીવ સ્વસન્મુખ થાય છે. શું કહ્યું, પરિણામની દિશા બદલાય છે. જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપને ઓળખાણ નથી, નિશ્ચય નથી, ત્યાં સુધી પરિણામ બહિર્મુખ રહે છે. બહિર્મુખ એટલે બીજા પદાર્થોને સન્મુખ. મંદિરમાં જાય તો ભગવાનને સન્મુખ, શાસ્ત્રમાં જાય તો પુસ્તકને સન્મુખ, અને વિચાર કરે તો કોઈ ને કોઈ પદાર્થ ની સન્મુખતા, પર સન્મુખતા, એને બહિર્મુખતા કે છે, પર સન્મુખતા કે છે. પર સન્મુખ પરિણામો થવા એ પરિણામોનો ભાવ છે, એ પરિણામોનો સ્વભાવ નથી, આત્માનો સ્વભાવ નથી. પરિણામોનો સ્વભાવ નથી એટલે આત્માનો પણ એ સ્વભાવ નથી. બહિર્મુખ થવું, પર સન્મુખ પરિણામનું થવું એ વિભાવ પરિણામ છે. સ્વભાવથી જોવામાં આવે તો આત્મા પૂરેપૂરો, પરિપૂર્ણ, અંતર્મુખ સ્વભાવી છે અને એ અંતર્મુખ સ્વભાવ સાધક દશામાં અંશતઃ પ્રગટ થાય છે અને કેવળ જ્ઞાનાદી પૂર્ણ દશા થાય, મોક્ષ દશા થાય ત્યારે પૂરેપૂરો પ્રગટ થાય છે. અરિહંત તીર્થંકર ભગવાન પરિપૂર્ણ અંતર્મુખ છે, એમના પરિણામો પરિપૂર્ણ અંતર્મુખ છે, નિરવશેષ અંતર્મુખ છે. એ એમ બતાવે છે કે એવો સ્વભાવ એમણે પ્રગટ કર્યો, એવો જ આત્માનો સ્વભાવ છે કે પૂરેપૂરા અંતર્મુખ રહેવું. અને તેથી બહિર્મુખ થવું પરિણામનું, એ પરિણામમાં વિભાવ ઉત્પન્ન થયો છે. વિભાવ એટલે વિકૃતિ ઉત્પન્ન થઈ છે. વિભાવ કયો, વિકૃતિ કયો, વિકાર કયો, એક જ વાત છે અને તે દુઃખદાયક છે. સ્વભાવ સુખ શાંતિદાયક છે અને વિભાવ અને વિકૃતિ છે એ જીવને દુઃખદાયક છે. પહેલું વહેલું સ્વસન્મુખ ક્યારે થવાય છે કે જ્યારે પોતાના સ્વતત્વનો નિર્ણય થાય, અથવા તો પ્રથમ નિર્ણય જ્ઞાનને સ્વસન્મુખતામાં થાય છે. પ્રથમ નિર્ણય ક્યારે થાય છે કે જ્ઞાન સ્વસન્મુખ થાય ત્યારે. સ્વવિકલ્પ દશામાં પણ અંશતઃ સ્વસન્મુખ થાય ત્યારે સ્વરૂપનો નિર્ણય થાય છે. બહિર્મુખ જ્ઞાનની દશામાં જ્ઞાન પોતાના સ્વરૂપનો નિર્ણય કરી શકતું નથી. આમાં પણ પગ ને આમાં પણ પગ એમ રાખીને અંદર જવાતું નથી. આપણે દૂધમાં દહીંમાં બેમાં પગ રાખે એવું બનતું નથી. આમાં શું કહેવાનું છે, પગ રાખવો એટલે કે પોતાને મનુષ્યાદી પણે પણ નિશ્ચય રાખવો અને આત્મા તરીકેનો પણ નિશ્ચય રાખવો એમ બનતું નથી. નિશ્ચય થોડોક આવો ને થોડોક આવો એમ નથી. હું અમુક અંશે આવો ને અમુક અંશે આવો એમ નિશ્ચય નથી થતો. કેમ કે આત્મા તો મૂળ સ્વરૂપે જેવો છે એવો છે. અવસ્થામાં જે સંસાર વિકૃતિ વિકાર આદિ છે એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, અથવા સ્વરૂપ થી એ વિરુદ્ધ ભાવ છે. તો વિરુદ્ધ ભાવરૂપ નિર્ણય ન હોય કોઈ એક ભાવરૂપ નિર્ણયમાં. સંસારપણે જે નિર્ણય છે એમાં મૂળ સ્વરૂપના નિર્ણયનો અભાવ છે અને મૂળ સ્વરૂપના નિર્ણયમાં સાંસારિકપણે છું એવા નિર્ણયનો અભાવ છે. બે વિરુદ્ધ નિર્ણય એક સાથે રહેતા નથી. થોડું બહારનું અને થોડું આત્માનું રાખું એમ કરવાથી આત્મા મળતો નથી. હું અમુક તો આપ બહારના કાર્યો પણ કરી શકો અને આત્માના કાર્યો પણ અમુક કરી શકો એમ નથી થતું. બહારના કાર્યો કરી શકું એમાં આત્માના કાર્ય કરવાની વાત રહેતી નથી. નિર્ણયમાં નિર્ણયની અપેક્ષા એ પહેલા તો સવાલ એ છે કે કરી શકો છો કે કેમની સવાલ છે. પછી કરવાની વાત છે, પહેલા કરી શકો છો કે કેમ. એક પરમાણુને પણ તમે તમારા કાબુમાં રાખી શકો છો? શરીરના પરમાણુ, આપણે બીજા બહારના પરમાણુ તો બહુ વધારે છે, આ તો આપણે નજીકમાં જોડાયેલા છે ને, મન વચન કાયાનો યોગ છે. યોગ એટલે જોડાણ, યોગ હતું જોઈ, એના ઉપર તમારો કાબુ ખરો કે નહીં? એક પરમાણુ ઉપર પણ નહીં એટલે નહીં. માથે તાલ હોઈને વાળ ઉગાડવા હોય તો ઉગાડી શકાય કે નહીં? કેને ઉગાડી શકાય? અને ઉગતા હોય તો એને બંધ કરી શકાય કે નહીં, કે ન બંધ કરી શકાય? તમારા જળની કોઈ પણ એક પરમાણુની ક્રિયા જીવને આધીન નથી. કેમ કે પ્રત્યેક પરમાણુમાં અનંત શક્તિ છે, એટોમિક એનર્જી જેને કહે છે આપણે સાયન્સની ભાષામાં, જબરદસ્ત શક્તિ છે. બ્લાસ્ટિંગ વખતે એનો અનુભવ થાય છે, આ બોમ્બ બ્લાસ્ટિંગ થાય છે, એટમ બોમ્બનું બ્લાસ્ટિંગ એ સૌથી મોટું છે. એક એક પરમાણુમાં આનંદ શક્તિ છે અને જગતનું એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું તત્વ છે. એનું અસ્તિત્વ એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે, બિલકુલ કોઈના ડિપેન્ડન્ટ નથી. કેમ કે એની શક્તિઓ હંમેશા હંમેશા કામ કરી રહી છે. એ પરમાણુ નવરો નથી, અવસ્થાથી અવસ્થાંતર પોતાની શક્તિ એ કરી થઈ જ રહ્યો છે, પરિણમી જ રહ્યો છે. અને કોઈ જીવ છે એ પણ કોઈને આધીન નથી. તમારા જીવનો બીજા જીવ ઉપર અધિકાર કેટલો કેટલો કેવો છે? બિલકુલ નહીં. કેમ કે એ જીવ મનુષ્ય તરીકે આ સંસારમાં આવ્યો એ તમારી રજા લઈને નથી આવ્યો. અને હવે આ સંસાર છોડશે ત્યારે પણ તમારી રજા લઈને નહીં છોડે. વચ્ચેના પીરિયડમાં કેટલાક તમે સાંસારિક સંબંધો ધરાવો છો એમાં ચોક્કસ અધિકાર બુદ્ધિ થાય છે, પણ એ દુઃખનું કારણ થાય છે. એનાથી કદી તમને સુખ થયું હોય એવું બનવાનું નથી. માટે એવો વિભાવ પણ છોડવા યોગ્ય છે. અને જ્યારે સંસારમાં પણ જે સંબંધો છે એ સંબંધો જ્યારે અધિકાર બુદ્ધિ અજમાવે છે ત્યારે પ્રેમ નથી રહેતો, ક્લેશ થાય છે. શું થાય છે? ત્યારે પ્રેમ રહેતો નથી પણ ક્લેશ થાય છે. આ સૌના અનુભવની વાત છે. ઘરમાં કોઈ એમ કે આટલો મારો અધિકાર છે એટલે વાત પૂરી થઈ ગઈ, સ્નેહ ગયો, પછી કાયદાબાજી શરૂ થઈ. બધા જીવો સ્વતંત્ર છે, જગતનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા તત્વો છે. આપણે માનીએ તો પણ એમ છે, આપણે ન માનીએ તો પણ એમ જ છે. નહીં માનવાથી કોઈ પરાધીન નહીં થાય, નહીં થાય. આવી એક વસ્તુ સ્થિતિ છે, હકીકત છે, અને એનો સ્વીકાર કરવાથી સુખ શાંતિ રહેશે. મોટો ફાયદો શું છે? આકુલતા મટશે અને નિરાકુલ સુખ શાંતિ થશે. થોડું ભાનું ને થોડું આત્માનું રાખવું એમ કરવાથી આત્મા મળતો નથી. થોડી રુચિ પરની રાખો ને થોડી રુચિ આત્માને રાખો એમ કરવાથી કોઈ દિવસ આત્મા પ્રગટ થતો નથી. બે વિરુદ્ધ રુચિ સાથે રહેતી જ નથી. એ તો જીવ ધર્મના ક્ષેત્રમાં આવીને નવી ભૂલ કરે છે કે મને થોડી આત્માની રુચિ છે પણ હજી મને થોડી પરની રુચિ રહી છે. આવી નવી ભૂલ છે, નવો મિસકોન્સેપ્ટ છે. જીવને પરની રુચિ હોય ત્યાં જીવને સ્વની રુચિ હોય, બે રુચિ સાથે રહેતી નથી. અનાદિની જીવને પર દ્રવ્યની અને પર ભાવની રુચિ છે, આત્માની રુચિ કદી થઈ નથી. એ આત્માની ખરી રુચિ આત્મ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે થાય છે, સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે થાય છે. અનેક કારણોથી આવે છે. કારણો અનેક હોય છે, બધાનું એક કારણ નથી હોતું. અને જો એમ હોય તો બધાને એક જ મળ્યું, બધાનું રિઝલ્ટ એક સરખો આવવું જોઈએ, અને એ પ્રત્યક્ષપણે નથી આવતું એમ જોવામાં આવે છે, પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે બધા એક કારણથી આવે છે એવું નથી. આપણે તો પ્રકરણ ચાલે છે રુચિનું, કે જ્યાં સુધી રુચિને લાગે વળગે છે ત્યાં સુધી અનાદિથી જીવને પર રુચિ છે, અન્ય પદાર્થની રુચિ છે, કુતૂહલ વૃત્તિથી પણ આવું થાય છે, તો પણ પર રુચિનો અંશ છે. પુણ્ય ઉપાર્જન કરવા પણ આવે છે, રોગ છે. અને કોઈ એક સમાજમાં સંપ્રદાયમાં માન માટે પણ રોગ આવે છે, માન ગર્ભિત, લોભ ગર્ભિત, કુતૂહલ ગર્ભિત. આ બધા કારણોથી જીવ આ ક્ષેત્રમાં પણ હોય, પણ તેથી એને આત્માની રુચિ થઈ ગઈ છે એમ માની લેવાની બિલકુલ જરૂર નથી. એમાં આ તત્વજ્ઞાનમાં માન છોડવાની વાત આવશે, લોભ છોડવાની વાત આવશે, અને બંને સ્થૂળ વાત હોવાથી જલ્દી સમજાશે. પણ પરલક્ષ અને કુતૂહલ વૃત્તિ છોડવાની વાત આવશે તો તે એ સમજાવી મુશ્કેલ છે, કેમ કે સૂક્ષ્મ છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ ઘણું જાણવું, નવું નવું જાણવું, અપ્રયોજનભૂત વિષયમાં પણ જીવ માથું મારે એ પર રુચિને કારણે માથું મારે છે અને આત્મરુચિથી દૂર જાય છે. પર રુચિને દ્રઢ કરીને આત્મરુચિથી દૂર જાય છે, મોટું નુકસાન કરે છે. એટલે સંભાળવાનું એ છે કે કે પર રુચિ મારી નહીં હોવી જોઈએ, પર રુચિથી પર લક્ષ તીવ્ર થશે અને જ્યાં પર લક્ષ થશે ત્યાં અનેક પ્રકારના દોષોની પરંપરા, અનેક દોષોની શૃંખલા ઉત્પન્ન થયા વિના નહીં રહે. સુખ દુઃખના પરિણામનો સિદ્ધાંત એવો છે કે નિર્દોષતા અને પવિત્રતા સાથે સુખ જોડાયેલું છે, દોષને સાથે દુઃખ જોડાયેલું છે. એટલે જેને સુખ જોઈતું હોય તેને નિર્દોષ થવું, નહીતર તો દુઃખના રસ્તે તો દુનિયા ચાલે છે. અને એ સુખ દુઃખને જગતના અતિ બુદ્ધિશાળી માણસો પણ જગત દ્રષ્ટિએ તો હજી સુધી મટીરિયલાઇઝ કરી શક્યા નથી. એક ધર્મના પણ રહસ્યમય પ્રકરણનો વિષય રહ્યો છે. ઇટ્સ અ ટોપ સિક્રેટ ઓફ રિલિજિયસ ચેપ્ટર. સુખ કેમ થાય, જીવને દુઃખ કેમ ન થાય અને સુખ કેમ થાય, એ બહુ રહસ્યમય વિષય રહ્યો છે. આ તત્વજ્ઞાનના પ્રકરણમાં પણ સિદ્ધાંત એટલો છે સ્પષ્ટ કે દોષ સાથે દુઃખ અને નિર્દોષતા સાથે સુખ રહેલું છે હંમેશા હંમેશા. એટલે કોઈ એ દ્રષ્ટિએ પ્રશ્ન પૂછે કે જૈન દર્શન એટલે શું, કે જૈન દર્શન એટલે પૂર્ણ નિર્દોષ થવાની એક વ્યવસ્થિત સુવ્યવસ્થિત કાર્ય પદ્ધતિ અને વિદ્યા જેમાં રહેલી છે એ કમ્પ્લીટ લાઈન, એ કમ્પ્લીટ લાઈન ઓફ ઇનોશન છે, એ જૈન દર્શન છે. કોઈ સંપ્રદાય નથી, કોઈ જાતિ વાતિ વાળાનો ધર્મ નથી. નિર્દોષ થવાની કળા, નિર્દોષ થવાની વિદ્યા, એટલે કે નિર્દોષતાની સાથે સુખી થવાની કળાનું વિદ્યા, એનું બીજું નામ જૈન ધર્મ છે, જૈન દર્શન છે. હું તો અન્ય ધર્મમાંથી આવ્યો એટલે એમ સમજીને આવ્યો છું, નહીં તો પિતાશ્રીનો આ ધર્મ નહોતો એટલે બહુ આપણને મમત્વ ન થાય કે અમારો આ ધર્મ છે. પણ જ્યારે એવું સમજમાં આવ્યું કે વૈજ્ઞાનિક રીતે સુખી થવા માટેનો આની અંદર ઉપાય છે, ઈલાજ છે, અને મારી પણ એક સમસ્યા છે, મારી સમસ્યાનું એમાં સમાધાન ચોક્કસ છે, એવો વિશ્વાસ આવ્યો એટલે માથું માર્યું અંદર. એમાં માથું મારવા પડે. ખરેખર હું તો એ દ્રષ્ટિકોણથી જ મારો પ્રવેશ છે. દુઃખી નથી થવું ને સુખી થવું છે એ જગતના કયા જીવને સમસ્યા નથી, એ તો બધાને સમસ્યા છે, મારી પણ હતી. બતાવો એક જીવ કયો કે કોને સુખી નથી થવું. તમે વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, પૂરેપૂરું સુખ કાયમ માટે હંમેશને માટે, અધૂરું સુખ અધૂરા સમય માટે પણ નહીં, પૂરેપૂરું સુખ કાયમ માત્ર તમારે જોઈએ છે કે નથી જોઈતું, તો જોઈએ છીએ વગર વિચારે પણ છે, પણ તમે તેનો સાચો ઉપાય અને સુખનું સ્વરૂપ બે વાતથી અજાણ હોવાથી તમે બીજી રીતે એ સુખને પ્રાપ્ત કરવા હાંસલ કરવા માટે હંમેશા પ્રયત્ન મંત્રીઓ છો, ઉદ્યમ મંત્રીઓ છો, અને અત્યાર સુધી એમાં સરાસર નિષ્ફળતા સિવાય બીજું કાંઈ થયું નથી. કોઈને તૃપ્તિ થઈ હોય તો બતાવો, કોઈ પણ વાત થઈ નહીં થાય, અશક્ય છે.
એટલે પેલા સુખની અધૂરા સ્થિતિ થવી બહુ આવશ્યક છે, તો સાચા સુખની સ્વરમાં નીકળશે.
મને તો ક્યાંય કેવી રીતે મારું નથી ગયું, કેમ કે એવું સીધું કાંઈ સમજવા નહોતું મળી ગયું. જૈન શાસ્ત્ર હાથમાં લીધું ને તો બધું સીધું સમજવા મળી ગયું એવું નહોતું થયું, પણ એટલી વાત ચોક્કસ સમજાણે કે જૈન ધર્મ એ ઓર્થોડોક્સી સિસ્ટમેટિકલી પદ્ધતિસર આ લોકોએ આ પુસ્તકોમાં ઉટપ કરેલું છે. એક વાત એ સમજાણે, બીજી વાત એ સમજાણે કે એવું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને ગ્રંથારૂઢ કર્યું છે, પુસ્તકારૂઢ કર્યું છે, એની પાછળ આ લોકોનું મોટિવ શું છે? પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનો કોઈ મોટિવ છે? બીજા છે કોઈ ઊંચા બતાવવાનો મોટિવ છે, બીજાને હલકા બતાવવાનો મોટિવ છે, હેતુ શું છે? એની પાછળનો હેતુ શું છે? એ દેખાણો કે આખા જગતની જે સમસ્યા છે બધા જીવોની, એ સુખ દુઃખની સમસ્યા છે, અને એ સમસ્યા આ લોકોએ સોલ્વ કરે છે સાયન્ટિફિકલી એવું લાગે છે. માટે આમાં માથું મારવું જોઈએ, બસ આ બે વાત ઉપર માથું માર્યું. આપણે વિચાર તો આટલો થયો હતો, બાકી હું ધર્મ ધર્મ મારું નહીં કીધું. ધર્મ એટલે અંધશ્રદ્ધાનું ક્ષેત્ર, અને ધર્મગુરુઓ એટલે અંધશ્રદ્ધાળુઓનો ગેરલાભ લેનારા માણસો, જેના પ્રત્યે મને કાંઈ ધિક્કાર રહ્યો. આઈ વોઝ હેટિંગ ઓલ ધ સચ ટાઈપ ઓફ પીપલ્સ, વી આર ટેકિંગ અનડ્યુ એડવાન્ટેજ ઓફ ધી બ્લાઇન્ડ ફેથ. કમાવાનું સાધન છે, માણસ ઓફિસ ખોલીને બજારમાં બેસી જાય છે, એમાં રસ્તા પર જુદા જુદા મંદિરો બેસીને લગાવીને પાંચ પૈસો ફેંકે છે, લોકો પૈસા કલેક્ટ કરે છે અને તાના માના કરે છે. અમારા સંપ્રદાયમાં એ બહુ છે, અમારા હવેલીનો સંપ્રદાય. નાથ દ્વારામાં હું તો 25 વર્ષ પહેલાં નાથ દ્વારા ગયો હોઈશ, 25-30 વર્ષ થઈ ગયા. તેના મુખિયાજીના ગેરેજમાં 2 મર્સિડીઝ પડી હતી, એક બ્લેક અને એક વ્હાઈટ. એ જમાનામાં 2 મર્સિડીઝ હતી એના ગેરેજમાં, એકદમ વૈભવશાળી જીવન એ લોકો, ગ્રસ્તી લોકો પણ બધાને ધર્મગુરુ તરીકે માને. એના બધા ચાર્જીસ, એના દર્શન કરવાના ચાર્જ, એને પગે સ્પર્શ કરવાના ચાર્જ, એને ઘરે બોલાવવાના ચાર્જ, એને જમાડવાના ચાર્જ, બધા ફિક્સ ચાર્જીસ એ સંપ્રદાયની અંદર. બિલકુલ નફરત થાય કે આ કાંઈ ધર્મ છે કે વેપાર છે, કાંઈ સમજાતું નથી. હું કોઈ દિવસ જાઉં નહીં, કોઈ દિવસ મંદિરમાં જાઉં નહીં, ધર્મ ના ક્ષેત્રમાં પ્રવેશ કરો એ મને સ્વપ્ન જ ન આવે. એ સાયકોલોજી એવી હતી. આ સાયકોલોજીમાં જૈન શાસ્ત્ર જયારે હાથમાં આવ્યું એમાં ખાસ કરીને પેલું પુસ્તક તો શ્રીમદ રાજચંદ્ર કૃપાલ એમનું આવ્યું. એમની જે વિચારો વિશાળતા, વિચારો ઉદારતા, મધ્યસ્થતા એ બધું જયારે જોયું, સરળતા, ત્યારે થોડી મારી બુદ્ધિ નો ફાંકો ઉતરી ગયો. નાની ઉંમર થી બુદ્ધિ તો કરી હતી, પણ જયારે એમને એમના વચનો જોયા ત્યારે એમ થયું, 15મા વર્ષે આવી વાત લખે છે, 16મા વર્ષે આવી વાત લખે છે, 17મા વર્ષે આવી વાત લખે છે. અમારી જમાનામાં તો 15 વર્ષે હજી સ્ટડી પહેરવાની અક્કલ નહોતી છોકરાઓને. હા, એ જમાનામાં તો તો 40 વર્ષ પહેલાની વાત છે, 42 વર્ષ પહેલાની વાત છે. બીજા ક્લાયન્ટ ને વાંચવા આપેલું, એ ભાઈ આવી ચડ્યા. ત્યારે પૂછ્યું કેમ ફલાણા ભાઈ નથી આવ્યા? મેં કીધું ના ના, આજ દેખા, હમણાં 2-4 દિવસ થી દેખાતા નથી, રીતે તો રોજ આવવા વાળા છે આપણી ઓફિસે. વાત કરતા હતા ત્યાં છોકરો આવી ગયો, તારા પપ્પા ક્યાં ગયા ગયા, કેમ નથી દેખાતા ગયા? તો કે બોમ્બે ગયા છે. કે હું બોમ્બે વાત કરું છું. ક્યારે આવવાના છે? તો 15 દિવસમાં આવશે લાગતા. કે મેં એમને પુસ્તક વાંચવા આપ્યું છે, થોડું મોટું પુસ્તક છે શ્રીમદ રાજચંદ્ર. તો હા, એ પડ્યું અભિરાય ઉપર. કે ગાડી ઉપર મૂક્યું, બટોબટ મેં ટેલિફોન કે એકાઉન્ટ એવું બધું સંભાળતો હતો. એ દિવસોમાં થોડાક પાના ફેરવ્યા એટલે ભાષા ઉપરથી એમ લાગ્યું કે આ કોઈ ફિલોસોફિકલ વોલ્યુમ છે. મેં વાંચવા માંગ્યું કે હું લીજા વાંચવા. તો કે હા, એમને મેં વાંચવા જ આપ્યું હતું. કે તમારે વાંચવું તો તમે વાંચવા લઈ જાઓ, કે મેં તો વાંચેલું છે. પણ એક વાત તમને કહી દઉં, તમારી જિંદગીમાં આવું પુસ્તક તમે વાંચ્યું નહીં હોય. મને કે યુ મે નોટ હેવ રેડ. હા, અંગ્રેજીમાં શબ્દો કે જાય રે. તો મને એમ કહેવી તો બહુ છે, હું વઘાર કરીને બોલે ચલાવી પડાવી ભરાવી ચડાવીને કોઈ વાત કરે એટલે કઈ આપણે માની તો ન લઈએ કે આવું પુસ્તક તમે વાંચ્યું નહીં. કાંઈ નહીં, હું તો લઈ ગયો ઘરે, બસ ઘરે લઈ ગયો, એ લઈ ગયો. તો હું વગર એમ્બિશિયસ હતો, બધી એમ્બિશન્સ ને એક બાજુ મૂકી નાની પાછળ ઇન્ટરેસ્ટ લાગ્યો કે માથું મારવા મારું છે. ભાઈ તું ગમે તે ધર્મ માં માનતો હોય, મારે તેની સાથે કઈ નિસ્બત નથી. પણ સંસાર મળનો નાશ થાય એવો રાહ પકડજે, એવો રસ્તો પકડજે, અને તે ધર્મ સાચો છે.
અને
એમનું જે એમને તો 15 વર્ષની ઉંમરથી આ બધા લખાણો લખેલા હાથમાં આવેલા છે. એક વાત બહુ સ્પષ્ટ દેખાય છે કે ભલે એમને આત્મજ્ઞાન ત્યાર પછી 10 વર્ષે થયું છે, પણ નાનપણથી બહુ આઈડિયાલોજિસ્ટ હતા, એકદમ આઈડિયલ સાયકોલોજી હતી એમની, આદર્શો ઉપર એમનું જીવન હતું એમ લાગે. આદર્શ એમને બહુ પ્રિય હતા એ દેખાય હવે, અને મને પણ બચપણથી આદર્શ વધારે પ્રિય હતા એ મારી સાયકોલોજી હતી. એટલે સાયકોલોજીની દ્રષ્ટિએ મેળ ખાઈ ગયો કે એમને જે પ્રિય હતું એ મને પ્રિય હતું, મને પ્રિય હતું એમને પ્રિય હતું, એટલે એમના વિચારો ગમવા માંડ્યા મને. શરૂઆતમાં પુષ્પમાળામાં બહુ સરસ વાક્યો લખ્યા છે, બહુ રુચતા હતા મને એટલે વાંચવાનું, એમનો એ પુસ્તક વાંચવાની જે રુચિ હતી એ તીવ્ર થઈ અને આગળ ચાલી. પછી એમના કેટલાક વિચારો સાથે વચમાં હું સંમત ન થયો, સંમત ન થયો, કેમકે મારા પણ અમુક પ્રી કોન્સેપ્ટ તો હતા, એવું જરૂરી નથી પહેલેથી આપણે બધું માનતા થઈ જઈએ, એવું જરૂરી નથી, મન માનતા હોઈએ. પણ જેમ જેમ હું એમના વાંચતો ગયો, એમના પત્રોનું પુસ્તક છે, પુસ્તક તરીકે એમણે કઈ થોડું પુસ્તક બનાવ્યું છે, ત્યારે મને એમ લાગ્યું કે બહુ નેચરલ ફોર્મમાં એમણે ઘણી વાતો કરી છે પત્રો દ્વારા, અને આપણી બુદ્ધિથી પણ કંઈક બહુ આગળ ગયેલા માણસ છે અને કંઈક એમની વાત સ્વીકારવા જેવી એટલા માટે છે કે વગર વિચારે કંઈ લખતા નથી. આપણા દેશમાં ગાંધીજી એક હાયર ઇન્ટેલિજન્ટ પર્સન તરીકે બધા સ્વીકારી લેશે, બુદ્ધિમાનને તો બધાને સ્વીકારવા જ પડે. એ જમાનામાં એ દીદી કાઠિયાવાડમાંથી મુંબઈ આવવું હોય ને ત્યારે આખું ઘર સ્ટેશન ઉપર વળાવવા આવે અને એને શ્રીફળને નાળિયેરને બધા હાર પહેરાવવા આવે, એ જમાનો હતો. એ મુંબઈ જાય છે, પરદેશ જાય છે એમ કહેવાય. એ જમાનામાં એ લંડન બારેટલો થઈને આવેલા, બેરિસ્ટર થઈને આવેલા. શું બુદ્ધિશાળી માણસ, જેવો વ્યૂહાત્મક રીતે અંગ્રેજો સાથે લડ્યા અને હિન્દુસ્તાનને આઝાદ કર્યો, એ પણ જ્યારે મુંજાણા ત્યારે શ્રીમદ રાજચંદ્રની સલાહ લીધી છે અને ગુરુ તરીકે માનીને સલાહ લીધી છે, અને બહુ નાની ઉંમરમાં, યુવાન ઉંમરમાં એને ગુરુ તરીકે સ્વીકાર્યા છે. શ્રીમદ રાજચંદ્ર તો નાની ઉંમરમાં તો શરીર છોડ્યું છે, આયુષ્ય થયું હતું. એમાં 27મે વર્ષે એમણે જે 40 પ્રશ્નો પૂછ્યા છે એ તો દુનિયાભરના પ્રશ્નો પૂછ્યા છે, કર્મના, આત્માના, બધા સંપ્રદાયોના, ભક્તિના, અહિંસાના, બધા પ્રશ્નો પૂછ્યા છે. એક બુદ્ધિશાળી માણસ તરીકે જેટલા પ્રશ્નો પૂછી શકાય બધા પ્રશ્નો એમણે પૂછ્યા, અને એના જે એમણે જવાબ આપ્યા છે, ભલે સંક્ષેપમાં જવાબ આપ્યા છે પણ અસાધારણ ઉત્તર આપ્યા છે, અને ગાંધીજીની મૂંઝવણ એમણે દૂર કરી છે, એમણે પોતે પોતાની ઓટોબાયોગ્રાફીમાં એ વાત સ્વીકારી છે, તો પણ આજે ગાંધીજીના અનુયાયીઓ શ્રીમદ રાજચંદ્રને સમજી નથી શક્યા. પણ કોઈ પણ માણસને ઊભા રહી જવું પડે એવી ઘણી વાતો એમણે લખી છે.
ગાંધીજીએ લખ્યું છે કે મારા જીવનમાં વધારેમાં વધારે જો અસર હોય તો શ્રી
રાયચંદભાઈ, એમાં કાંઈ સમજ નથી, એનું કારણ છે કે પ્રત્યક્ષ હતા ને, આમ તો 3ના નામ લખ્યા છે, મહાત્મા ટોલ્સ્ટોય, રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર, પણ ઓરાળને પ્રત્યક્ષ નહોતા. આ એમને પ્રત્યક્ષ હતા એટલે મૂંઝાતા ત્યારે રૂબરૂ મળતા મુંબઈમાં, અને દૂર હોય ત્યારે ડર્બનથી પણ એમણે પત્ર વ્યવહાર કરેલો છે, દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે પણ. અને ગાંધીજી હિન્દુ ધર્મમાંથી ક્રિશ્ચિયન પાદરી થતા અટકા હોય તો એ શ્રીમદ રાજચંદ્રને આભારી છે. મિત્ર એ લોકો એ દાવ ફેંક્યો હતો. આ લોકો હોશિયાર માણસો, બ્રિટિશર લોકો, એને એની વેબસાઇટ પકડી લીધી કે આ માણસને માન પ્રિય છે, લોકો નેતા બનાવે છે તો આ બધું ઘરબાર છોડીને કામે લાગી જાય છે, ધંધો ધાપો છોડીને. નથી કુટુંબ સામું જોતો, નથી પોતાની નોકરી કે ધંધા સામું જોતો. એટલે આને મારવું હોય તો માનથી મરાય. હોશિયાર માણસો બધા. એટલે એક દિવસ કાળા ગોરાની લડાઈ જેવી શરૂ થઈ દક્ષિણ આફ્રિકામાં, ત્યારે એને કેટલાક પાદરીઓએ બોલાવ્યો. બોલાવીને કહ્યું, મિસ્ટર ગાંધી, તમે ખરેખર એક સંત પુરુષ છો. કેવા છો? રિયલી યુ આર અ સાયન્ટ. અને જો તમે ક્રિશ્ચિયન ધર્મમાં આવો તો તમને નામદાર પોપ બનાવવામાં આવે ભવિષ્યની અંદર, એવી વ્યક્તિ છો તમે. નામદાર પોપ એટલે શું? એને સમજાયું કે આખા વર્લ્ડના કરોડો ક્રિશ્ચિયન એના અનુયાયી છે. કેટલા? આ તમારા 200-500 હજાર માણસની વાત નથી. તમારી પાછળ જે લોકો છે, કરોડો માણસ તમારી પાછળ અને દુનિયાભરના, તો ઊંચું સ્થાન છે. એ સ્થાન જો તમે પાદરી થવા જાય તો આવતીકાલે પોપ થઈ શકો એવા માણસ છો. વિચાર કરો, આખો એને કાળા ગોરાની લડાઈમાંથી આઉટ કરવાનું એક ટેમ્પ્ટેશન આપ્યું અને આપી ગયા, થોડા મળી ગયા. એ વખતે એમણે શ્રીમદજીને પત્ર લખ્યો, ક્રિશ્ચિયન થવાય કે ન થવાય, થવું કે ન થવું, હિન્દુ ધર્મ છોડવો કે ન થવું, બચી ગયા એમાંથી. હું એમણે બહુ જ મધ્યસ્થ રહીને એવી રીતે ખુલાસા આપેલા કે બે ધર્મની તુલના કરવા જતા, તુલનાત્મક દ્રષ્ટિએ કમ્પેરેટિવ સ્ટડી કરીને જોવામાં આવે તો ક્રિશ્ચિયન ધર્મ કરતા હિન્દુ ધર્મ અનેક રીતે સુપિરિયર છે. અલબત્ત જૈન ધર્મ એના કરતા પણ અનેક રીતે સુપિરિયર છે, એ વાત એમણે ત્યાં નથી કરી. ખાલી એમનો મોટિવ તો એટલો જ હતો કે આ ક્રિશ્ચિયન ન થાય. બચી ગયા, એ બચી ગયા. બહુ બુદ્ધિશાળી માણસ તરીકે તો કોઈને પણ સ્વીકારવા પડે એમની નિર્દોષતા, એમની મધ્યસ્થતા, એમની નમ્રતા, વિચારોની વિશાળતા, ઉદારતા, એ કોઈનું પણ મન જીતી લે એમાં બહુ મત નથી. આપણે આત્માને ઓળખવાનો પ્રકાર
તો ઘણીવાર હોય છે, તો એની સાથે અવકાશ ક્યારે હોય છે કે એને કારણે વળી શકે છે?
એમાં એવું હોય છે, તમારું પ્રયોજન શું છે એના ઉપર આધાર છે. મારું પ્રયોજન સુખનું હતું અને સુખ દુઃખને પ્રોબ્લેમ સોલ્વ થતો હતો તો હું આગળ ચાલ્યો. તમે ક્યાં ઊભા છો એના ઉપર આધાર છે. તેથી સત્સંગ અવેલેબલ નહોતો. અત્યારે તો કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ ઊભો હોય તો એને સત્સંગથી ગાઈડલાઈન મળવાની શક્યતા ઘણી છે. તેથી એ પરિસ્થિતિ નહોતી. પણ તમારો કોઈ બીજો મોટિવ ન હોય, તમારા પોતાનો સમસ્યા હોય તો એનું સોલ્યુશન મળે એવું છે. એ વાત ચોક્કસ છે. આપણે તો આ પ્રકરણ થોડું વિસ્તારથી લઈશું આગળ. થેન્ક યુ સર. આવતીકાલે
दिन रात रहे तद ध्यान मधुर अनंत सुदामय जे प्रणव पद के करति जगत प्रणव पद के. Thank you.
બોલો પરમકારી શ્રી સદગુરુદેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.